દાદા વાણી જૂન 1996 આત્મસ્વરૂપમાં રહેવું આમ સંપાદકીય વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ છે નહીં, છતાં મોક્ષ માર્ગ ખુલ્યો છે અને સદેહે મુક્તિ અનુભવમાં આવે એવું અક્રમ વિજ્ઞાન છે. આત્મજ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનના આ અક્રમ વિજ્ઞાનને જ્ઞાનવિધિ દ્વારા જે પ્રાપ્ત કરે છે તેમાં સૌ પ્રથમ તેને સ્વરૂપ જાગૃતિ પ્રગટ થઈ જાય છે. સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્મા પદને પ્રાપ્ત થયેલા જોડે પૂજ્યશ્રીનો સત્સંગ અત્રે સંકલિત થયો છે. જાગૃતિની એક્ઝેક્ટનેસ કોને કહેવાય, તે કઈ રીતે રહે, રોજિંદા જીવન વ્યવહારમાં આત્મદશામાં રહી શકે અને વ્યવહારનો સંપૂર્ણ નિકાલ થાય, નવા કર્મ ન બંધાય, જાગૃતિમાં ક્યાંય ભૂલ ચૂક ભાસતી હોય તો તે સર્વને સૂક્ષ્મતાએ કરેક્ટ કરી નિજ સ્વરૂપમાં સ્થિર કરી દે છે, તેની અદ્ભુત આ પ્રશ્નોત્તરી સંકલન છે. જે જ્ઞાન પામેલા મહાત્માઓને જાગૃતિના કેટલાય પગથિયા ચડાવી દેશે. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી જૂન 1996 આત્મ સ્વરૂપમાં રહેવું આમ
દાદાઈ સંગ આજ્ઞા સંગે.
દાદા, તમે અમેરિકા અને ભારતમાં હો ત્યારે અમારે અહીં લંડનમાં શું કરવું?
અમે હાજર જ છીએ, યાદ કરવા પડે નહીં, તમને યાદ કરવા પડે છે. એ યાદ એની મેળે જ આવે છે ને?
એની મેળે યાદ આવે છે
એટલે અમે ત્યાં પણ રહીએ અને અહીં પણ તમારી જોડે રહીએ. આ પાંચ આજ્ઞા પાળે ને એને દાદા ભગવાન નિરંતર હાજર, જોડે ને જોડે જ છે. પાંચ આજ્ઞા એ જ દાદા છે. આ દેખાય છે એ દેહ છે, એ આત્મા નથી. દાદા ભગવાન તો અંદર દેખાય છે. હું તો જ્ઞાની પુરુષ છું એટલે એ અમેરિકા જાય કે ભારતમાં હોય પણ અમારી જોડે જ હોય એવું રહે. પ્રશ્નનો ખુલાસો થઈ ગયો?
હા, થઈ ગયો દાદા.
એનું નામ જાગૃતિ.
જ્ઞાન લીધા પહેલા દરરોજ ઘણા માણસોને મળવાનું થાય. સેલ્સમેનનું કામ કરું છું ને એટલે તે કોઈ માલ ના લે એટલે એના માટે અભાવ થઈ જાય કે આવો છે તેવો છે. હવે જ્ઞાન પછી કંઈ નહીં, વ્યવસ્થિત છે કહ્યું એટલે સંભાવે નિકાલ થઈ જાય.
આજ્ઞામાં રહ્યા એનું નામ જ જાગૃતિ. નહીં તો પેલું છતું કરવાનું રહી ગયું અને આપણે ઊંધું કરીએ એનું નામ જાગૃતિ નહીં. એનું નામ જ ઉઘાડી આંખે ઊંઘે છે.
સ્વરૂપવાન એ જ જાગૃતિ.
સંપૂર્ણ જાગૃતિ હોય ત્યારે મુક્તિ થાય અને કાયમની જાગૃતિ એ જ આત્માની વસ્તુ છે. અને દેહની જાગૃતિ કેવી? ઘડીમાં યાદ રહે ને ઘડીમાં ના રહે, બધું એવું જ. અને આ તેથી આપણા શાસ્ત્રકારોએ કહ્યું ને કે જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. સાથી ઊંઘે છે એમ કહ્યું. આ ભવનું, આખી જિંદગીનું તમે ત્યાંથી લઈને આવ્યા છો અને એ પ્રમાણે થવાનું છે. તોય એની ઉપાધિ કર્યા કરે, એની ચિંતા કર્યા કરે, આ હું કરું છું એવી ચિંતા કર્યા કરે. હવે આ ભવમાં તો લઈને આવ્યા છો પણ આવતા ભવ માટે તૈયારી કરવાની છે. એ તૈયારી નથી કરતો ને અત્યારની ચિંતા કરે છે, એને ખબર નથી. એટલે એ સમજે કે આવતા ભવ માટે તૈયારી કરવાની છે તો સારી રીતે કરે, ખરાબ દબાવી અને સારું કરે. પણ એવું ખબર નથી એટલે ઉઘાડી આંખે ઊંઘે છે એમ કહ્યું. હવે થોડી ઘણી સંસારની જાગૃતિ છે કે હું આનો સસરો થાઉં, આનો મામો થાઉં, આનો કાકો થાઉં, એ બધી જાગૃતિ રહે. પણ મૂળ હું શુદ્ધાત્મા છું એ ખબર નથી. હવે એ શુદ્ધાત્મા સ્વરૂપ છું એવું ભાન થાય એ જાગૃતિ કહેવાય. તમને આખો દાડો હું શુદ્ધાત્મા સ્વરૂપ છું એવો ખ્યાલ રહે છે?
હા, રહે છે દાદા.
એનું નામ જાગૃતિ કહેવાય.
કર્તાપદ પણ નાટકીય.
જ્ઞાન લીધા પછી મહાત્માઓને કર્તાપદ લાગે દાદા?
ના, પાંચ આજ્ઞા રહેતી હોય તો વ્યવસ્થિત કરે છે અને મોઢે બોલીએ ખરા કે મેં કર્યું, પણ એ તો નાટકીય, નાટકમાં બોલે છે ને. એવું.
અહંકારનું સ્વરૂપ.
અહંકાર એટલે શું તેની દાખલા સહિત સમજણ આપો દાદા.
જ્યાં સુધી ચંદુભાઈ છું એવું માનો છો અને આ હું કરું છું, આ જગતનું કંઈ પણ કર્યા કરે છે તે હું કરું છું, આપણે પૂછીએ કોણે કર્યું ત્યારે કહેશે મેં કર્યું, એ જ અહંકાર છે. કોઈ જીવ કશું કરતો નથી, આ તો કુદરત કરે છે, પણ પોતાને એમ લાગે છે કે મેં કર્યું એવી બેભાન સ્થિતિ છે. એટલે હું કરું છું એમ બોલે છે એ અહંકાર છે. અને કરનાર વ્યવસ્થિત છે, અગર કુદરત છે એવું જે જાણે છે તેને અહંકાર નથી. મોઢે બોલે ખરો કે મેં કર્યું, પણ એ વ્યવહારથી નાટકીય. નાટકમાં કોઈ સ્ત્રી એની વાઇફ બની હોય, નાટકમાં વેશ ભજવતા હોય, પછી નાટક પૂરું થાય એટલે એને કહે એન્ડ ગેર તો આવે ખરી, એવું આ નાટકીય બોલે કે મેં કર્યું, તે અહંકાર ના કહેવાય.
તો અહંકાર રહ્યો નહીં.
આ જ્ઞાન પછી તમે શુદ્ધાત્મા છો તો અહંકાર રહ્યો જ ક્યાં? એ જો ખરેખર શુદ્ધાત્મા હોય તો અહંકાર નથી. અહંકાર તો હું ચંદુભાઈ છું એવું થાય તો એ અહંકાર.
આત્મભાને મોક્ષ.
કેવા ભાવ કરવાથી જલ્દી મોક્ષ થાય?
આ જ્ઞાન ના લીધું હોય તો અજ્ઞાનતાથી એક બાજુ કર્મોનું ફળ ભોગવતા જઈએ અને કર્મો છૂટતા જાય, પણ નવા કર્મ પાછા ઊભા કરતા જઈએ એટલે બંધનમાં જ રહે. પણ જ્ઞાન લીધા પછી હું શુદ્ધાત્મા છું એ ભાવથી કર્મો છૂટવા માંડે અને બે ત્રણ અવતારમાં મોક્ષ થઈ જાય. હું ચંદુભાઈ છું એ ભાનથી મોક્ષ ના થાય.
ભાવ અસરો વ્યવહારમાં.
ધારો કે આપણે નક્કી કર્યું કે હવે સારું કામ કરવું છે, કોઈને દુઃખ નથી આપવું, તો એનું પરિણામ આ ભાવમાં આવે કે આવતા ભાવમાં જ આવે?
આવતા ભાવમાં. આ ભાવમાં કશું આવે નહીં. આ ભાવમાં તો પેલાનું મન, સામાનું મન સારું થાય. આપણે જે ભાવના કરીએ તેની સામાના મોઢા પર અસર તો થાય જ. આપણે કહીએ કે મારે સમભાવે નિકાલ કરવો છે તોય સામાને અસર થાય.
પૂર્ણ પદ પમાડ્યા અક્રમે.
એટલે શુદ્ધ જ છો કોઈ પણ સ્થિતિમાં એવું આ જ્ઞાન આપેલું છે. અને મનમાં વિચાર જ હોય નહીં. આ તો મનમાં જે અત્યારે વિચાર આવે છે ને તે તો ભરેલો માલ છે. નવા વિચાર ઉત્પન્ન થાય નહીં એટલે તમારી દશા નિર્વિચાર કહેવાય. જેને વિચાર સરખો પણ ના આવે, વિચાર આવે એટલે વિકલ્પી કહેવાય. આ તો નિર્વિકલ્પી દશા, અલૌકિક દશા છે આ. લૌકિકમાં કોઈ જગ્યાએ આવું હોય નહીં. ક્રમિક માર્ગમાં જ્ઞાનીઓને આવું હોય નહીં, એ વિચાર આવવાના એમને. કારણ કે ખરું જ્ઞાન ક્યારે પૂરું થાય? ઠેઠ છેલ્લા અવતારમાં. કોઈ 80%, કોઈ 60%, તે વધ્યા કરે. તમને તો ફૂલ 100%. એ ક્રમિક માર્ગવાળાને વ્યવસ્થિતનું જ્ઞાન હોય નહીં. એમને તો પોતાને આગળ શું થશે એનો વિચાર આવે કે પક્ષાઘાત થશે તો શું થશે. અને તમારે તો વ્યવસ્થિત, કારણ કે જુદું જ પાડી દીધેલું.
એ વિચરે તો વિચાર.
આપણું આ અક્રમ અને પેલું ક્રમિક એટલે બેમાં અમુક અમુક ડિફરન્સ પડી જાય. તેથી પેલા લોકો કહે ને કે કર વિચાર તો પામ, અને આપણે વિચાર થાય નહીં. વિચાર કરનારો જ નથી જ્યાં આગળ, ત્યાં વિચાર કેવી રીતે થાય? વિચાર કરનારો હું ચંદુભાઈ છું એ છે. મનની કોઠી ફૂટ્યા જ કરે છે અને તે ભરેલો માલ ફૂટ્યા જ કરે. તેમાં બુદ્ધિ વાંચી આપે કે આપણા હિતનું કહે છે અગર તો આપણા અહિતનું કહે છે. એટલે પછી અહંકાર કહે કે અહિતનું કેમ થાય છે? આવા વિચાર આવે છે એટલે ગમે નહીં એને, તે તન્મયાકાર ના થાય. અને હિતનું કહે ને એ બુદ્ધિ કહે, એટલે તરત જ અહંકાર વિચરે ત્યાંથી. એટલે જગ્યા ઉપરથી ખસવું એનું નામ વિચરવું કહેવાય. તે અહંકાર વિચરે અને પછી આમાં ભેગા થાય ત્યારે વિચાર કહેવાય, નહીં તો વિચાર કહેવાય જ નહીં. ભેગા થાય તો વિચાર, નહીં તો વિચાર કહેવાય નહીં.
એટલે પોતાના ફાયદામાં હોય તો જ આગળ વિચરે,
નહીં તો ના વિચારે. નહીં તો ખરાબ વિચાર આવે તો મય કૈડ્યા કરે, એને ગમે નહીં. વિચરે એટલે વિચાર કહેવાય, તન્માયાકાર થાય એટલે વિચાર કહેવાય.
મનમાં વિચાર આવે છે ખરા ને?
મન તો ફૂટ્યા જ કરવાનું, તમારે ફૂટ્યા કરે.
છુટકારો જ્ઞાતા જ્ઞેય સંબંધથી.
પોતે શુદ્ધાત્મામાં રહે તો કશો જ વાંધો આવે તેમ નથી. અંતઃકરણ એના ગુણધર્મમાં રહે, જેવું કે મન પેમ્ફલેટ બતાવવાનું કામ કરે, ચિત્ત ફોટા દેખાડે, બુદ્ધિ ડિસિઝન આપે અને અહંકાર સહી કરી આપે, એટલે બધું બરોબર ચાલે. એ એના ગુણધર્મમાં રહે અને શુદ્ધાત્મા પોતાના ગુણધર્મમાં રહે, જ્ઞાતા અને દ્રષ્ટાપદમાં, તો કશો જ વાંધો આવે તેમ નથી. દરેક પોતપોતાના ગુણધર્મમાં જ છે. અંતઃકરણમાં કયા કયા ગુણધર્મ બગડેલા છે તેની તપાસ કરવાની, અને બગડેલા હોય તો કેવી રીતે ગુણધર્મ બગડેલા છે તેની તપાસ કરવાની, અને બગડેલા હોય તો કેવી રીતે સુધારવા એટલું જ કરવાનું. પણ અજ્ઞાન દશામાં તો પોતે કહે, મેં વિચાર કર્યો, હું જ બોલું છું, હું જ કરું છું. આ હાથભગ પણ એના ગુણધર્મમાં છે, પણ કહે હું ચાલ્યો, માત્ર અહંકાર જ કરે છે, અને અહંકારને જ પોતાનો આત્મા માન્યો છે, તેનો જ ડખો છે. આ જ્ઞાન પછી તમને મનના ગુણધર્મ બગડેલા હોય એ ખબર પડે કે ના પડે? પડે. ઘરમાં કોઈ ડોસી આવે અને આખો દિવસ કચ કચ કરતી હોય તો 5-15 દિવસમાં એની સાથે ભાંજગડ જ ના હોય તો ટેવાઈ જવાય. તેમાં મનમાં દારૂગોળો ફૂટે છે અને તેનાથી ટેવાઈ ગયા છે, તે ખબર જ પડતી નથી કે આ કયો દારૂ ફૂટે છે, એ કોઠે પડી ગયું છે. અવર હવર અવળું સવળું દારૂ ભેગો થઈ ગયો છે. માનીએ કે આ ફૂલજડી છે અને ફૂટે હવાઈની જેમ, તેમ મનમાં પણ અવર હવર ભરેલું હતું તે તેવું ફૂટે છે. ડોસીની જેમ મન સાથે ભાંજગડ ના હોય તો ટેવાઈ જવાય. મનની કચકચ ડોસીની કચકચની જેમ કોઠે પડી જાય. આપણે તો જ્ઞાતા જ્ઞેયનો આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સાથેનો સંબંધ, આપણે જ્ઞાતા અને અંતઃકરણ તે જ્ઞેય, જ્ઞેય જ્ઞાતા સંબંધ, શાદી સંબંધ નહીં, તેથી છૂટું જ રહે આપણાથી તે.
આમ ગ્રંથિ ઓગળે.
જ્યારે જ્ઞાની પુરુષને ગાંઠ ફૂટે ત્યારે એ તો ગાંઠને જુએ અને જાણે. જ્ઞાની પુરુષની આજ્ઞાથી શુદ્ધાત્મ દ્રષ્ટિથી મનની ગાંઠો પર દ્રષ્ટિ નાખ નાખ કરે તો ગાંઠો ધીમે ધીમે ઓગળતી જાય. અમારી પાસે તો અનંત સિદ્ધિઓ છે, તે તમારી ગાંઠો ઓગાળી આપી શકીએ, પણ બને ત્યાં સુધી અમે સિદ્ધિઓ નકામી ના વાપરીએ. અમે તમને રસ્તો દેખાડીએ. એ ગાંઠો ફૂટે એ તો તમને એક્સપિરિયન્સ થાય અને તમને ફિલ્મ જોવાની મળે. જો જ્ઞેય ના હોય તો જ્ઞાતા શું કરે? જેટલું મન ખીલે એટલો જ આત્મા ખીલે. જેટલા જ્ઞેય વધે તેટલી જ શુદ્ધાત્માની જ્ઞાન શક્તિ વધે.
આવી જાગૃતિ એ જ અદિટ તપ.
અહંકાર એ તો જ્ઞેય સ્વરૂપે છે, તમે પોતે જ્ઞાતા છો. જ્ઞેય જ્ઞાતાનો જ્યાં સંબંધ છે ત્યાં જ્ઞેયનું રક્ષણ તો ના જ કરાય ને. એક અહંકાર જ્ઞેયનું રક્ષણ કરો એટલે બધાયનું રક્ષણ કરવું પડે, કેમ કે બધા જ જ્ઞેય છે, અનંત હોય છે. હવે તો તપ અદિઠ કરવાનું. અહંકાર વગેરે હોય છે તેમાં તન્માયાકાર ના થવાય એ ધ્યાન રાખવાનું, જાગૃતિ રાખવાની, એ જ તપ, અદીઠ તપ. આ અદીઠ તપ કરવું પડે, કારણ અનાદિની ટેવ પડી છે તન્મયાકાર થવાની. એ મોડી પડતી જાય, અહંકાર મોડો પડતો જાય એટલે ઉકેલ આવતો જાય. એક નિશ્ચય કર્યો એટલે તપ થયા જ કરે. જે અહંકારમાં કશી બરકત ના આવી, જ્યાં ને ત્યાં ઠોકર વાગી, દરેક જગ્યાએ રૂપાળો હોવા છતાં કદરૂપો દેખાડે, એ અહંકાર શા કામનો? અહંકારનો રસ ઓગાળી મૂકવા જે જાગૃતિ રાખવી પડે તે જ અદીઠ તપ.
એ લોભ કે નિકાલી બાબત,
બિઝનેસ માટે કે બીજા કોઈ માટે આપણને તક મળતી હોય તો આપણે એ તક લઈ લેવી, કે પછી એવો વિચાર કરવો કે આ શું કરવા વધારવું?
વિચાર કરીએ કે શું કરવા વધારવું, પણ તેમ છતાં એ વિચારને ના ચાલવા દે તો પછી કરવું?
તો એ વ્યવસ્થિત સમજવાનું પછી દાદા.
તો પછી છૂટકો જ નહીં ને. આપણે સેફ સાઈડ કરવા ગયા પણ સેફ સાઈડ છે જ નહીં ને. આપણા વિચારોનું બળ જ ના ચાલે. પુરુષાર્થ કરવા ગયા પણ બળ ના ચાલ્યું તો શું કરવાનું?
એ લોભ કહેવાય દાદા.
લોભવાળાને તો શું કરવા વધારવું એવો વિચાર જ ના આવે. કહેતાની પહેલા જ ચોંટી પડે એ લોભ કહેવાય. લોભ એ તો પાછલો ડિસ્ચાર્જ માલ હોય ને, તે થાય તો વાંધો નહીં. ડિસ્ચાર્જમાં ક્રોધ માન માયા લોભ જે થાય એનો વાંધો નહીં, પણ નવું ચાર્જ નહીં કરે અને જૂનું નિકાલ થઈ જાય છે. જેટલી ફિલ્મ જોઈ એટલી નિકાલ, અને જોવાની બાકી છે એટલી રહી. જેટલું જોઈ લીધું એટલો નિકાલ થઈ ગયો, ને પછી જોવાનું.
એ નીકળે ત્યારે ગમતું નથી.
એ ગમતું કોને નથી? તમે તો શુદ્ધાત્મા. તમે તમારા શુદ્ધાત્મામાં રહો તો તમને ના ગમતું હોય નહીં ને. ચંદુભાઈને ના ગમે તો તમારે કહેવું કે શું કરવા ના ગમતું ગમતું કર્યા કરો છો. હું છું ને, તમારે શી ઉપાધિ આ બધી? સમજાયું ને?
હા દાદા.
હું છું કહ્યું તેની સાથે બધું રાગે પડી જાય.
હવે રહ્યું ટૂંકું ને ટચ.
અહીંના સ્ટોર કાયમ બંધ રહેવાના હોય તો તમને વાંધો નથી ને. અને પહેલા તો સ્ટોર બંધ થવાનો છે સાંભળ્યું કે હેન્ડ આ લઈ આવીએ કહેશે. એટલે બધી ઉપાધિ હતી. અત્યારે છે ઉપાધિ કોઈ જાતની?
બધી ઉપાધિ ચાલી ગઈ.
બે કામ હોય, એક આપણો ધંધો ભલો ને બીજું આત્માનું ભલું, બસ બે જ રિયલ બાઉન્ડ્રીલેસ છે. અને રિલેટિવ આપણું અમુક ડ્રોઈંગ કરેલું કે આટલામાં જ આપણે નિકાલ કરવાનો છે.
જોનારાને રાગ દ્વેષ નહીં.
કોઈ વ્યક્તિને જોવાથી તિરસ્કાર આવે અને કોઈને જોવાથી વહાલના ભાવ આવે, આવું કેમ બનતું હોય છે? જરા વિગતવાર સમજાવવા કૃપા કરો.
આ જ્ઞાન પછી હવે તિરસ્કાર આવે છે એ ચંદુભાઈને આવે છે, આત્માને ના આવે. અને તમે જાણો કે આ ચંદુભાઈને તિરસ્કાર આવ્યો? તમે ના જાણો? તમને ખબર પડે ને?
ખબર પડે દાદા.
એટલે તમને એ તિરસ્કાર નથી આવ્યો. ચંદુભાઈમાં પેલાના તરફનો જે માલ ભર્યો છે એટલે તિરસ્કાર આવે છે, અને જે વહાલનો ભાવ ભર્યો હોય તો વહાલ આવે. હવે જ્ઞાન ના હોય તેને એ રાગને દ્વેષ કહેવાય, તિરસ્કારને દ્વેષ કહેવાય, અને વહાલને રાગ કહેવાય. એ રાગ દ્વેષને લીધે કર્મો બંધાયા કરે. પણ આ જ્ઞાન પછી તમે એક ફેરો જોયું એટલે છૂટા થઈ ગયા. તમને ખબર પડી જાય કે આ ચંદુભાઈને દ્વેષ આવે છે, અને પહેલા તો ખબર ના પડે.
ઉપયોગ પ્રમાણે ભોગવટો.
કર્મ ન બંધાય એ તો બરોબર, પણ જૂના કર્મ હોય એ ભોગવવા જ પડે કે નિર્જરા થાય?
ભોગવવા જ પડે ને.
એની નિર્જરા ન થઈ શકે?
એ સંવર રહે ને. કર્મ બંધાય નહીં તે સંવર કહેવાય. અને પેલી નિર્જરા તો થયા જ કરવાની નિરંતર. નિર્જરાના બે ભાગ હોય, શુભની નિર્જરા થાય અને અશુભની નિર્જરા થાય.
નિર્જરા એટલે જ ભોગવટો ને.
નિર્જરા એટલે કર્મ ખરી પડે.
પણ એ ભોગવીને ખરી પડે ને?
એવું છે ને, જેવો ઉપયોગ શુદ્ધ હોય તો પોતાને ખબરે ના પડે. અહીં પગે લાય બળતી હોય બધે, તે ઊંઘી ગયા પછી બળતી હશે?
પછી ખ્યાલ ન હોય.
એ ભોગવે નહીં. લાય તો શરીરે બળે જ, એવી ને એવી જ, પણ ઊંઘી ગયો એટલે ભોગવે નહીં. એવું આ શુદ્ધ ઉપયોગવાળો ભોગવે નહીં. આ આપણા મકાનને કહે છે જર્જરી ગયું છે, કહે છે ને, એવું આ કર્મો નિર્જરી જાય.
ભોગવવું પડે કે નિર્જરા થાય?
નિર્જરા જ થવાની. ને એમાં ભોગવવાનું તો જેવો પોતાનો ઉપયોગ તે પ્રમાણે ભોગવવાનું.
જ્ઞાન લીધા પહેલા જે કર્મો હોય એ કર્મો ભોગવવા પડે?
અરે એવા ભોગવવા પડે કે રડી રડીને દાડા જાય. દાંત સણકા મારતો હોય તો શું કરે, આંખમાંથી પાણી નીકળી જાય. ભગવાન મહાવીરને પેલું બરું ખેંચી લીધું ને તો ઓહ એવી બૂમ પડી ગઈ ને આંખમાંથી પાણી નીકળી ગયું હતું. તે ભોગવે જ છૂટકો થાય. આ જેટલું ચાર્જ થયું છે તે ડિસ્ચાર્જ તો થયે જ છૂટકો ને.
હળવા થઈ શકે કે નહીં? જે જૂના કર્મો હોય તે જ્ઞાન લીધા પછી હળવા થાય કે નહીં?
બહુ હળવા થઈ જાય. અને જ્ઞાન લીધા પહેલા કર્મનું વજન જે 10 રતલ હોય તે મિથ્યાત્વીને 40 રતલ લાગે એટલું વજન આવે, કોઈને 50 રતલ લાગે, કોઈને 100 રતલ, અને સમકીતીને 10 રતલને બદલે 8 રતલ લાગે, કોઈને 5 રતલ, કોઈને 2 રતલ લાગે. પણ વજન તો લાગ્યા વગર રહે જ નહીં ને. એટલે શુભાશુભ બંને કર્મ ભોગવવાના. કડીમાં અંતઃકરણ આનંદને ઉલ્લાસમાં આવી જાય તે કર્મનો ઉદય છે, અને ઘડીમાં ડિપ્રેશનમાં આવે એ કર્મનો ઉદય છે. આ અમે અહીં બેઠા છીએ તે કર્મનો ઉદય છે ને, કે એમને એમ બેઠા છીએ? બધા કર્મનો ઉદય જ છે.
મુશ્કેલીમાં સથવારો.
સંસારી અડચણ આવે તો ચંદુભાઈને કહેવું કે ત્રિમંત્ર બોલો, પછી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલો, તો મુશ્કેલી બધી એને ઘેર જતી રહે. કંઈ હથિયાર તો ઉગામવું પડે ને. આપણામાં હથિયાર ધરવાની શક્તિ નથી. એ તો ચંદુભાઈએ ગુનો કર્યો છે, ચંદુભાઈ ભોગવે. પહેલા તમે ચંદુભાઈ થઈને ફરતા હતા, હવે ચંદુભાઈ શું કરે છે તેને આપણે જાણીએ. બસ એટલું જ, ચંદુભાઈ શું કરે છે એને નિરંતર જાણીએ, એટલો જ ફેરફાર છે આ જ્ઞાનમાં, બીજું કંઈ નહીં. પણ એટલું પામવું બહુ મુશ્કેલ છે. લાખો અવતાર થાય તોય ઠેકાણું ના પડે, હિમાલયમાં ભટકે તોય કશું વળે નહીં.
જોવી પોતે પોતાની ફિલ્મ.
સિનેમામાં ફિલ્મ બંધ થઈ જાય તો આપણે શું જોઈએ? એટલે આપણે તે વખતે આ ચંદુભાઈની ફિલ્મ મૂકી દેવાની, એને આપણે જોવાની. ચંદુભાઈ બોલે અને તમારે જોવું. મહી બંધ થઈ ગયું હોય તો આપણે શું જોઈએ? ખરી રીતે તો બધું જોવાનું જ છે અંદર. ચંદુભાઈનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બીજું બધું જોવાનું છે. એ શું કરી રહ્યું છે તે બધું જોવાનું છે. રાતે ઊંઘ ના આવતી હોય તો તે ઘડીએ મૂકી દઈએ તો પાછું ઉપયોગમાં રહેવાય.
જ્ઞાન અને કૃપાથી.
આ જે દર્શનમાં આવે છે એ દર્શન એ પ્રજ્ઞાનો ગુણ છે કે બુદ્ધિનો?
દર્શન એ તો પ્રજ્ઞાને દેખાડનારી વસ્તુ છે.
એ ના સમજાયું દાદા.
દર્શન એ તો પ્રજ્ઞાને દેખાડનારી વસ્તુ છે. દર્શન એટલે પ્રતીતિ, કે આપણે આત્મા છીએ ને પ્રજ્ઞા છીએ એની પહેલી પ્રતીતિ બેસે, ને પ્રતીતિ બેસે તો એ પ્રાપ્ત થાય.
પ્રતીતિ કોને બેસે છે?
પ્રતીતિ અહંકારને બેસે છે, કે હું ખરેખર આ નથી, આ છું. જે અહંકારને પ્રતીતિ હતી કે હું ચંદુભાઈ છું, એ પ્રતીતિ ઉઠીને અહીં બેઠી, એનું નામ દર્શન.
પણ એ પ્રજ્ઞાને લીધે પ્રતીતિ બેસે છે? એ પ્રતીતિ પ્રજ્ઞા કરાવે છે?
ના, એ પ્રજ્ઞા નથી કરાવતી. આ જ્ઞાન હું જે આપું છું તે પ્રતીતિ કરાવે છે, અને દાદા ભગવાનની કૃપા કરાવે છે. હું જ્ઞાન આપું છું અને દાદા ભગવાનની કૃપાથી ખરેખર આમ જ છે એવું લાગે. આજ સુધીનું માનેલું બધું ખોટું છે એવું લાગે. રોંગ બિલીફ હતી તે હવે રાઇટ બિલીફ થઈ ગઈ. બસ, બુદ્ધિની વચ્ચે દખલ છે જ નહીં.
આ વિજ્ઞાન જ્ઞાનજન્ય.
આપણું વિજ્ઞાન ચોગરદમથી તાળો મળે એવું છે. કોઈ જગ્યાએ બુદ્ધિને ગાંઠે નહીં. બીજા બધાએ જ્ઞાન છે તે બુદ્ધિને ગાંઠે, કારણ કે બીજા બધા બુદ્ધિજન્ય જ્ઞાન છે અને આ જ્ઞાનજન્ય જ્ઞાન છે. પેલાની જનેતા બુદ્ધિ છે અને આની જનેતા જ્ઞાન છે.
અક્રમ વિજ્ઞાને વિવિધ દ્વેષ બનાવ્યા.
હું ચંદુલાલ એ જ આરોપિત જગ્યાએ રાગ છે અને બીજી જગ્યાએ દ્વેષ છે, એટલે કે સ્વરૂપમાં દ્વેષ છે. એક બાજુ રાગ હોય તો તેની સામે બાજુએ સામે ખૂણે દ્વેષ હોય જ. અમે સ્વરૂપનું ભાન કરાવીએ, શુદ્ધાત્માનું લક્ષ બેસાડીએ, એટલે તે જ ક્ષણે તે વિતદ્વેષમાં આવ્યો અને જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ વિતરાગ થતો જાય. વિતરાગ એટલે મૂળ જગ્યાનું સ્વરૂપનું જ્ઞાન દર્શન. તે અમે તમને આખું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આપીએ છીએ. તે તમને સંપૂર્ણ કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. અને કેવળ જ્ઞાન 360 ડિગ્રીનું સંપૂર્ણ નથી પચતું કાળને લીધે. અરે, અમને જ 4 ડિગ્રીનું અજીર્ણ થયું ને. અમે આપીએ છીએ 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન, પણ તે તમને પચશે નહીં ને. તમે અંશ કેવળ જ્ઞાની કહેવાઓ. ભગવાન સંપૂર્ણ કેવળ જ્ઞાની હતા ને તમે અંશ કેવળ જ્ઞાની કહેવાઓ. જેટલા અંશે આત્મસ્વભાવ પ્રગટ થતો જાય તેટલા અંશે કેવળ જ્ઞાની કહેવાઓ. જ્યારે સર્વાંશે આત્મસ્વભાવ પ્રગટ થાય ત્યારે સર્વાંશે કેવળ જ્ઞાન કહેવાય.
રિયલ સ્વરૂપ એ
રિયલ સ્વરૂપ એટલે શું? રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, એની પણ સમજણ આપશો?
હા, આપણે પોતે જે છીએ ને એ તો આત્મા જ છીએ, પણ આમાં ચંદુભાઈ એ વિનાશી ભાગ છે અને અવિનાશી ભાગ આત્મા છે. આ ખમીસ પહેરીએ છીએ ત્યાં સુધી ચંદુભાઈનું જ ગણાય ને.
હા દાદા,
પણ એ વિનાશી છે બધું. એવું આ દેહ એ પણ કપડું છે. મન વચન કાયા એ બધું એની પાસે કપડાં જ છે. એને વિનાશીને આપણે પોતે માનીએ છીએ કે આ હું છું, એટલે એ રિલેટિવ સ્વરૂપ કહેવાય. અને રિયલ સ્વરૂપ એટલે હું શુદ્ધાત્મા છું એ રિયલ સ્વરૂપ આવી ગયું. હવે રિલેટિવ અને રિયલ એ બે જુદા જ્ઞાની પુરુષ પાડી આપે ત્યાર પછી રિયલ સ્વરૂપ પોતાનું ઉત્પન્ન થાય. ત્યાં સુધી પોતે રિયલ સ્વરૂપ થાય નહીં. ત્યાં સુધી તો આ જે છે એ જ વિનાશી સ્વરૂપ પોતાનું છે. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા અને રિલેટિવ સ્વરૂપ એ અશુદ્ધાત્મા. એ અશુદ્ધ છે. સમજાયું?
રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, તેથી હું ભગવત સ્વરૂપે દર્શન કરું છું, એનો અર્થ સમજાવો.
એટલે મૂળ ભગવાન જ એ છે. રિયલ સ્વરૂપ એ જ પરમાત્મા છે. પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પરમાત્મા કહેવાય નહીં. ત્યાં ગયા પછી, સિદ્ધ થયા પછી પરમાત્મા કહેવાય.
રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, તેથી હું તત્વ સ્વરૂપે દર્શન કરું છું, એનો અર્થ સમજાવો.
એટલે આપણા લોકો કહે છે ને કે ભાઈ, તત્વજ્ઞાનને માર્ગે જવું પડશે, એટલે આ જગતમાં ખરેખર તત્વ અવિનાશી હોય. જે તત્વો એક્સ્ટ્રેક્ટ તે બધું અવિનાશી હોય અને બીજું બધું આંખે દેખાય છે કાને સંભળાય છે એ બધું વિનાશી હોય.
તત્વ વિજ્ઞાનનો ભેદ.
અક્રમ વિજ્ઞાન માસિકમાં છ તત્વોનું જે રહસ્ય બતાવ્યું છે એ એટલું અલૌકિક છે કે બધા જવાબ એમાં છે.
આમાં બધું બતાવેલું છે ખરું?
હા, હવે આમાં પાંચ તત્વો જોડે છઠ્ઠા ચેતન તત્વનો મેળાપ કઈ રીતે થાય છે?
આ બધા તત્વો પાછા એવા છે કે કોઈ કોઈને મદદ કરે નહીં, કોઈ કોઈને ત્રાસ આપે નહીં, એકાકાર થાય નહીં, એવા તત્વો છે. એટલે ક્લિયર છે બધા. આ તો આ તત્વો ફક્ત પરિવર્તન કર્યા કરે છે નિરંતર. આ જગતમાં જે છે આકાશ, એમાં આ તત્વો પરિવર્તન કર્યા કરે છે અને ફર્યા કરે છે. બસ આ પરિવર્તન કરતાં કરતાં બીજા તત્વો હોય તો વાંધો નથી, પણ પૂદગલ તત્વ આવે, પરમાણુ તત્વરૂપીનું, તે વખતે એમ થઈ જાય કે આ હું જ છું, એની એને અસર થાય છે પેલા ચેતન તત્વને. એટલે ક્રોધ માન માયા લોભ ઊભા થઈ જાય છે. એને આત્માના વ્યતિરેક ગુણ કહેવાય છે. આ ક્રોધ માન માયા લોભ એ આત્માના અન્વય ગુણો નથી. ત્યારે કોઈ પૂછે કે એ જડના ગુણ છે? ના, જડના ગુણ પણ નથી, આત્માના ગુણ એવા છે નહીં. જો એવા ગુણ હોય તો મોક્ષમાં જઈને ત્યાંય એવા ગુણ હોય. અન્વય ગુણ કોનું નામ કહેવાય? કાયમના હોય તેને અન્વય ગુણ કહેવાય, અને આ વ્યતિરેક ગુણ કહેવાય. એની હાજરીથી, બેના ભેગા થવાથી આ ગુણો ઉત્પન્ન થયા. જો બે ભેગા ના થયા હોત તો આ વ્યતિરેક ગુણો ઉત્પન્ન ના થાત. આ ક્રોધ માન માયા લોભ, એમાં ક્રોધ અને માનનો હું થયો અને માયા ને લોભનું મારું થયું. તે હું ને મારું ઊભું થયું. હવે બે તત્વોને છૂટા પાડીએ કે તું આ ન હોય, ત્યારે બેઉ જતા રહે તરત જ. એટલે આપણે છૂટા પાડીએ તે ઘડીએ બેઉ જતા રહે. સમજાયું તમને?
પણ એ જે નજીક આવે છે એ પણ કુદરતના નિયમથી નજીક આવે છે.
એ તો કુદરતનો નિયમ, કુદરત કંઈ ઉપરી નથી. આ બધાનું ભેગું થવું એનું નામ જ કુદરત.
માન્યતા એજ કોઝ.
સૌથી પહેલી વાર ઇફેક્ટ કેવી રીતે ચાલુ થઈ?
એ કોઝ એણે કર્યું કે આ હું છું અને આ મારું છે, એટલે ઇફેક્ટ શરૂ થઈ જાય છે પછી.
પણ પહેલી વાર કોઝ કેમનો ચાલુ થયો?
એને બીજું તત્વ ભેગું થયું એટલે. આ તત્વને, એને પોતાને એવું લાગ્યું કે આ ખરેખર હું છું. આ તેની સાથે હું મારું ઊભું થઈ ગયું. ક્રોધ માન માયા લોભ ઊભા થઈ ગયા. આ ભેગું શાથી થયું? એ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. દરિયો તો એની એ જ જગ્યાએ હતો. સૂર્ય આવ્યો એટલે વરાળ ઊભી થઈ, અને ના આવ્યો હોત તો ના થાય. હવે વરાળ થવી એ સૂર્યનો ગુણ નથી, એ દરિયાનો ગુણ નથી. એવી રીતે આ છે.
ભેગા થયા હતા એટલે એક થયું હતું, અને છૂટા પડ્યા એટલે એની મેળે તત્વો છૂટા પડી જાય છે.
હા, નહીં તો અહંકાર કાઢવો હોય તો લોક શું સમજે છે? કેટલાય અવતાર થશે ત્યારે આ ઉલેચાશે, અને ક્રમિક માર્ગમાં આ ઉલેચાત જ નહીં.
પણ જાગૃતિ તો ખરી જ.
આ જ્ઞાન લીધા પછી જાગૃતિ પાછળથી આવે છે, પહેલી આવવી જોઈએ, તેમ કેમ નથી?
હવે જ્ઞાન લીધા પછી જે જાગૃતિ રહે છે ને, એ બહારના લોકોને તો જાગૃતિ હોય જ નહીં, અને તમને જાગૃતિ હોય ખરી, પણ બાજુનું સંસારનું બળ વધારે હોય એટલે પેલી જાગૃતિ મોડી આવે. સંસારનું બળ ના હોય તો ધીમે ધીમે ઓછું થઈ જાય, એટલે પછી જાગૃતિ તરત જ આવે.
પાછા ફરતા ફરતા
આ તો કહેશે કે અમદાવાદ જવું છે, ત્યારે મારા જેવો કોઈ કહેશે કે અમદાવાદ, પણ આ તો મદ્રાસનો રસ્તો છે, ત્યારે પેલો કહેશે પણ આ બધાય અમદાવાદ જ જાય છે ને, બધો અમારો સંઘ આખોય જાય છે ને. ત્યારે મેં કહ્યું, સંઘ તો ભૂલો પડશે, પણ તમે છૂટા થઈ જાઓ ને, ત્યારે એ કહે, ના તમે વળી નવા ક્યાંથી આવ્યા, આટલા બધા માણસ જાય છે ને, એમ કહેતા હજાર માઇલ છેટે ગયા અહીંથી. પછી પાછા કોક ઓળખાણવાળા મળ્યા, પોતાને વિશ્વાસ બેસે એવો. એ કહેશે, અરે આ તો રસ્તો ઊંધો છે, અહીં ક્યાં આવ્યા, એટલે એ પાછો ફરે. હવે પાછો ફરે પછી કહેશે, પણ તમે મને જ્ઞાન તો કહી દીધું કે આ રસ્તો ઊંધો છે, તે હવે હું પાછો ફર્યો તોય કેમ પેલું આવતું નથી. અરે પણ જેટલા ઊંધા ગયા હતા એટલા પાછા ફરવું પડશે ને, એટલા માઇલ પાછું ચાલવું પડે કે ના ચાલવું પડે?
ચાલવું જ પડે.
હજાર માઇલ ઊંધા ગયા તો હજાર માઇલ પાછું આવવું પડે ને, તો રસ્તામાં વટેશ્રી કર્યા વગર ચાલે? કોઈ કહેશે, ભાઈ હવે ભૂલો પડ્યો તેમાં આ વટેશ્રી શું કરવી છે? ના, એ બધું જ કરવું પડે, જતાં જેવું કર્યું હતું એવું બધું જ કરવું પડે. હવે મૂળ જગ્યા પર આવીએ તોય અમદાવાદ ના ભેગું થાય, તે પાછું અમદાવાદનો પ્રયત્ન કરીએ, ને અમદાવાદ ભેગું થાય ત્યારે મોક્ષ થાય. એવું આ દાદાએ કહ્યું કે ભાઈ આ તો ઊંધે રસ્તે આવ્યા, આટલા બધા લોકો જાય છે ને. તો દાદાએ કહ્યું કે ભાઈ આ નોય, આ તો રસ્તો ખોટો છે. એને કંઈ ચખાડ્યું ત્યારે માન્યું, પાછું ના માને, નહીં તો આ સમજણ પડી ને. તેમને હવે રસ્તામાં પાછા આવતા કંઈ ખાવાનું જોઈએ કે ના જોઈએ, નાસ્તો ને એ બધું, ત્યારે પૈણ્યા વગર ચાલે? જતા પૈણ્યા તે આવતા પૈણ્યા વગર ચાલે? ના, એટલે એવું છે આ બધું.
કર્તા પદની ભ્રાંતિમાં
લોકોને ખબર જ નહીં ને, આ તો જ્ઞાન જ જુદી જાતનું છે.
એ ગૂંચાય ત્યારે જ વિચાર કરે, બાકી કરે જ નહીં.
હા, ગૂંચાય ત્યારે જ વિચાર કરે, નહીં તો ત્યાં સુધી વિચાર કરવાની શી જરૂર. ગાડું ચાલ્યા કરે છે અને હું ચલાવું છું એ એમને ખબર હોય. પોતાને શું ખબર હોય કે હું જ ચલાવું છું આ બધું, હું ના હોઉં તો કોણ ચલાવે, એવું એમને લાગે. અને તમને તો ખ્યાલમાં આવી ગયું ને કે કોણ ચલાવે છે ને આપણે કોણ છીએ, આ શું છે?
જોયું તો છૂટા રહ્યા.
આ મન વચન કાયા ઇફેક્ટિવ છે એટલે એની મેળે જ ચાલ્યા કરે, વ્યવસ્થિતના તાબામાં છે એટલે આપણે એને જોયા કરવાના. જોયા એટલે એ છૂટા અને આપણે છૂટા. કંઈ ખોટું થયું હોય તો પ્રતિક્રમણ કરવાનું.
કહેનાર જુદો, કરનાર જુદો.
તમારે તો ચંદુભાઈને એમ કહેવું પાડોશી તરીકે કે ચંદુભાઈ આવા દોષ કરો છો, તમારે આમાંથી છૂટા થવાનું છે અને તમને ચોખ્ખા થવાનું છે, માટે તમે પ્રતિક્રમણ કરો, એવું ફક્ત કહેવાનું.
ક્રમણ, અતિક્રમણ, પ્રતિક્રમણ.
પ્રતિક્રમણ એટલે શું અને પ્રતિક્રમણ કેવી રીતે કરવું એ દાખલા સહિત સમજાવશો?
આ બધા બેઠા છે, બધાએ બોલે છે, વાતચીત કરે છે, પણ કોઈને દુઃખ ના થાય એ રીતે વ્યવહાર ચાલે છે ને આપણો બધો. પછી કોઈ બોલે, આના જેવો કોઈ માણસ નહીં મળે ને આમ તેમ, એટલે કોઈને દુઃખ થઈ જાય એ અતિક્રમણ કહેવાય. બાકી નહીં તો આમ ને આમ બધું બોલીએ, વાત કરીએ, કોઈને હરકત ના થાય તે ક્રમણ કહેવાય, અને કોઈને દુઃખ થાય એવી વાણી બોલીએ તે અતિક્રમણ કહેવાય. અતિક્રમણ એ ચંદુભાઈ કરે તો તમારે પ્રતિક્રમણ કરાવવાનું, કહેવાનું કે ભાઈ આમ કેમ બોલ્યા, શું કરવા બોલ્યા, માટે પસ્તાવો કરું છું, ફરીથી નહીં કરું એમ કહો. દરેક વખતે આવું નક્કી કરો ને તો આત્માની એટલી બધી શક્તિ છે કે 500-500 પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ કરે એટલે તમે ગુનામાંથી છૂટા થઈ ગયા. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કરેલું ના હોય તેનું પ્રતિક્રમણ નહીં કરવાનું. કોઈને દુઃખ થાય એને ક્રમણ કહેવાય નહીં, એ અતિક્રમણ કહેવાય. તો એના એકલા જ પ્રતિક્રમણ કરવાના. બાકી આમ વ્યવહારમાં તો લે લાવ આવો જાવ બધું કરીએ, એ કંઈ નડે નહીં, ચોંટે નહીં.
આમ નિકાલ થતા જાય.
ફાઇલનો સમભાવે નિકાલ થઈ જાય ને?
હા થઈ જાય.
ના થાય તોય વાંધો નથી, પણ આપણે મનમાં સમભાવે નિકાલ કરીએ ને.
મનમાં ભાવ એવો હોય કે સંભાવે નિકાલ થવો જ જોઈએ, પણ ઘણીવાર એક્શનમાં એવું આવે નહીં.
ના આવે તેનો વાંધો નથી, એ તો પડ કેટલા બધા હોય, એક પડ કાઢી નાખીએ તો બીજું આવે. એટલે એક્શનમાં તો આવી ગયેલું છે, પણ આ પડવાળું છે.
મનમાં ચોક્કસ ભાવના હોય છે કે આ બધું ખોટું થાય છે, જાણીએ ખરા, પણ પાછું રિએક્શન થઈ જાય.
એ થાય તેનો વાંધો નથી, જે એક પડવાળું છે ને એ તો જતું જ રહે. આ તો ડુંગળી જેવા પડ, એક પડ કાઢી નાખીએ તો બીજું આવે ને.
હવે કર્મોની તીવ્રતા વધતી જાય,
પણ પછી હલકો લાગે, વજન હલકું થઈ જાય અને મોઢા પર આનંદની રેખા દેખાય. પહેલા તો જ્યારે જુઓ ત્યારે ઘેર કોઈ મરી ગયું હોય એવા મોઢા દેખાય.
સંભાવે નિકાલ સૂક્ષ્મતાએ.
તમે સંભાવે નિકાલ ક્યારે કર્યો કહેવાય? કે તમે ગમે તેવું ખરાબ કામ કરીને ચંદુભાઈ આવ્યા તોય તમે તમારી જાત ઉપર, આત્મા ઉપર કશી અસર ના થવા દો કે મેં કર્યું, તો ખરો આત્મા કહેવાય. ગમે તેવું કામ કર્યું હોય તોય, ઉલટું બગડે પેલું, ડાઘ પડે, એટલે આમ બીજો કશો ડાઘ ના પડે, પણ એ ફાઇલ બધી એની પાસે આવે. પણ જ્યારે શુદ્ધ માનીએ તે દાડે જશે, ત્યાં સુધી એ ફાઇલો આવ્યા જ કરશે. ક્યારે અશુદ્ધ થઈ ગયો કે ચંદુભાઈ છું એવું ખરેખર માનવામાં આવે તો એ અશુદ્ધ થયો કહેવાય, એ તો નથી મનાતું ને?
ના દાદા.
એ બસો વચ્ચે નડે જોવામાં.
રોડના આ કિનારે આપણે શુદ્ધાત્મા છીએ, અને સામા કિનારે વસ્તુઓ બને છે તે છે જ્ઞેય છે બધા, આપણે જ્ઞાતા દ્રષ્ટા, અને સામું જોવાનું છે ને જાણવાનું છે. હવે જોવું જાણવું બનતું નથી એનું શું કારણ? રોડ વચ્ચે પેલી બસો જાય છે એટલે આપણે જાણીએ કે અત્યારે બસ જઈ રહી છે, અને એ આપણી ગોઠવેલી, એટલે હવે કોને કહેવાનું? આપણે એમાં તે દાડે સહી કરેલી, તેની જવાબદારી લીધેલી, પણ આજે એ જવાબદાર તમે નથી. એટલે ફક્ત પ્રતિક્રમણ તમારે ચંદુભાઈ પાસે કરાવવાનું. જરા ઠપકો આપવા જેવો હોય તો ઠપકો આપવો કે ચંદુભાઈ હજુ આવું કરશો તો આમાં મજા નથી, એવું કહીએ. ભાવ એવો થઈ જાય, ચોંટી જાય, તો હવે શું કહેવાનું? ઠપકો આપવાનો કે ચંદુભાઈ આવું સારું કરો છો.
ઠપકો આપી આમ છૂટા રહો.
કાયમ ઠપકો આપું છું, કર્યા પછી પણ ને કર્યા પહેલા પણ ખ્યાલ આવી જાય, એટલે એમ થાય કે ચંદુભાઈને આ વસ્તુ ના શોભે, પણ થઈ જાય.
થઈ જાય એ તો બીજું પડ છે, એવા તો હજાર પડ આવે ને કોઈને બે જ પડ હોય, પણ તમારે ઠપકો આપવાનો. તમે ઠપકો આપો એટલે તમે છૂટા ને એ છૂટા, એનો અનુભવ થયો તમને. અને ઠપકો આપવો જ જોઈએ આપણે, અને એ પડ તો આવ્યા જ કરવાના છે, તો આવે ને, ને ના હોય તો શે રીતે આવે? એટલે જેટલું ચીકણું એટલા પડ વધારે, એટલે એ ઠપકો આપવાનો કે આવું શું કરો છો? અત્યાર સુધી ઠપકો આપતા હતા ને?
હા દાદા.
તો વાંધો નહીં.
વર્તે પ્રકૃતિના પાડોશી તરીકે.
આ આ જ્ઞાન આપ્યા પછી તમે શુદ્ધાત્મા જ છો, માટે કશું બગડે નહીં. એ ગુનો ખરાબમાં ખરાબ ગુનો હોય કે સારો હોય તો આપણે લેવા દેવા નથી, એ કારણ કે એના પડોશી તરીકે છે. લેવા દેવા ક્યાં સુધી હતી? કે જ્યાં સુધી અહંકારને મમતાનો કરાર હતો ત્યાં સુધી લેવા દેવા આપણી જવાબદારી હતી. હવે બધું એ જ પ્રકૃતિ જ કરે છે ને? આ તો પ્રકૃતિ જ કરે છે, પણ લોકો શું માને છે? હું કરું છું, આ એ જ ભ્રાંતિ છે. થોડું સમજાયું?
બરોબર સમજાયું.
આ શુદ્ધાત્મા તો શુદ્ધ જ આપેલો છે. અત્યાર સુધી ઊંધું માન્યું તે બગડી ગયું નથી, પણ એટલી તમને અડચણ પડી.
એ માન્યતા છૂટવી જોઈએ.
પ્રકૃતિ જે વિશેષ ભાવથી થઈ છે તે આત્માને છૂટો ના રાખી શકે?
છૂટો જ રહે છે, મને દેખાય છે ને, છે છૂટો. પણ તમારી હજુ માન્યતા પહેલાની છે ને, તે માન્યતા છૂટતી નથી. ટેવ પડેલી છે ને, તે ધીમે ધીમે છૂટી જશે. બાકી છે જ છૂટો, તમને છૂટો રહે છે જ, પણ તમારી માન્યતા પેલી જે છે ને, ચોંટી રહેલી છે.
પ્રતિક્રમણ જ્ઞાતા દ્રષ્ટા.
આ શરીરમાં એક એક પરમાણુ શુદ્ધ કરવા માટે આપણે જે થાય છે એને જોયા કરીએ જ્ઞાતા દ્રષ્ટા તરીકે, તો શુદ્ધ થાય?
આ થાય બસ.
કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય?
ના ના, જ્ઞાતા દ્રષ્ટાથી શુદ્ધ થાય.
તો પ્રતિક્રમણથી શું થાય?
કોઈ મોટો દોષ થયેલો હોય અને સામાને દુઃખ થાય એવો હોય તો આપણે એમને કહેવું પડે, ચંદુભાઈ આવું ના કરો, અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.
પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય?
પરમાણુ શુદ્ધ ના થઈ જાય, પણ આપણે જોતાની સાથે જ છૂટા થયા. પુદ્ગલનો ક્લેમ છે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા માટે મોક્ષે નહીં જાઓ. કેમ ભાઈ, મારે હવે શું વાંધો છે? હું શુદ્ધ થઈ ગયો, મારું સ્વરૂપ જાણ્યું. ત્યારે એ પુદ્ગલ કહે, ના, જ્યાં સુધી અમે છોડીએ નહીં ત્યાં સુધી તમે શી રીતે મોક્ષે જશો? ત્યારે આપણે કહીએ, તારો શો વાંધો છે? ત્યારે એ કહે, તમે અમને બગાડ્યા હતા, અમે તો અમારા સ્વભાવમાં હતા, માટે તમે અમને હતા એવા કરી આપો એટલે અમે છૂટા. એટલે શુદ્ધ જોયું કે ચોખ્ખા થઈ જાય. જગત અશુદ્ધ જુએ છે કારણ કે હું કરતા છું એ ભાવે કરે છે, અને તમે આનો કરતા હું નથી એ ભાવે હવે થયા એટલે એ છૂટા.
પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય એવું કહ્યું, તો પ્રતિક્રમણથી શું થાય?
પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય એ જોઈએ ત્યારે, અને પ્રતિક્રમણથી પરમાણુમાં શું ઇફેક્ટ આવે? પેલાને જે દુઃખ થયેલું તેની અસર રહી જાય. એ અસર આપણે બનતા સુધી ન કરવી જોઈએ. તો આપણે એને કહીએ એટલે પ્રતિક્રમણ કરે બસ, તો એને અસર ના રહે પછી.
વિજ્ઞાનમાં જોખમી અબ્રહ્મચર્ય જ.
આત્માનું ભાન થયા સિવાય નિરંતર કર્મ જ બંધાય છે, અને આ ચા પીઓ છો તો શુદ્ધાત્મામાં જ છો, ચંદુભાઈ નોય.
આ ચંદુભાઈ પીએ છે ને?
હા, અને એ તો ખબર પડી જાય પોતાને, ને શું થઈ રહ્યું છે એ જુએ ને જાણે. આવું ચોખ્ખું વિતરાગોનું વિજ્ઞાન છે. હા, એને પછી હલાવવાની શી જરૂર? મોજથી પીએ, આમ ખૂબ ચાવી ચાવીને ખાય ને મોજથી ખાય, પણ ખાનાર જુદો ને આત્મા જુદો.
હા, આ મોજના ભાવમાં, પણ તોય આત્મા જુદો હોય.
આ મોજ થાય છે ને એ પુદ્ગલને થાય છે, છતાં પુદ્ગલમાં મોજ કરવાનો સ્વભાવ નથી, પણ એ છે તે મિશ્ર ચેતન છે. એટલે આ પુદ્ગલ કેવું છે? મિશ્ર ચેતન છે, એટલે એના લક્ષણ હોય ચેતન જેવા, પણ છે પુદ્ગલ. એટલે આ મોજ કરે, આમ આનંદથી ખાય, છતાં કંઈ અડે નહીં એવું આ વિજ્ઞાન છે આપણું. આપણા વિજ્ઞાનમાં કશું અડે એવું નથી, છતાં જોખમ હોય તો એ અબ્રહ્મચર્ય દોષમાં છે. બહુ જ જાગ્રત માણસ હોય તો વાંધો ના આવે, નહીં તો જાગૃતિની કમી પડી જાય તો એમાં લપટાઈ જાય. બાકી એ એક અબ્રહ્મચર્ય એકલાની જ બાબતમાં, બીજી બધી બાબતો ખુલ્લી. અરે કોઈની જોડે અહંકાર કરીને આવ્યો હોય ને તો એ આત્મા ન હોય, તો એ મિશ્ર ચેતન. એટલે આવું જ્યાં ચોખ્ખું છે પછી બીજું તપાસ કરવાનું રહેતું જ નથી ને, બોજો જ ના રહ્યો ને. તે વખતે કંઈક ભૂલ થઈ કે તરત જ જ્ઞાન આપણને શંકામાં નાખે કે આ તો ખોટું થાય છે. જ્ઞાન જ ચેતવે એવું છે. આ ચા નાસ્તો બધું આત્માની જાગૃતિપૂર્વક કર્યો એટલે એ કર્મ ધોવાઈ ગયું, નિકાલ થઈ ગયો અને જ્ઞાને કરીને ગાળ્યું. કેવી રીતે? જ્ઞાને કરીને. અજ્ઞાને કરીને બંધાયેલા તે જ્ઞાને કરીને ગાળે તો છૂટા થાય,
તો જ પૂતગલ શુદ્ધ થાય, એમ કહો છો ને?
અજ્ઞાને કરીને બંધાયેલા જ્ઞાને કરીને ગાળે તો જ પૂતગલ શુદ્ધ થાય, અને તો જ એ પૂતગલ આપણને છૂટા કરે. પણ આત્માની જાગૃતિપૂર્વક જોઈએ, નહીં તો ત્યાં પાછું એટલું પૂતગલ ચોંટે જ, એટલે કે એટલું પૂતગલ આપણી પાસે સિલકમાં રહે, છતાં નવું કર્મ બંધાય નહીં. કારણ કે આ પૂતગલ એ શું કહે છે કે તમે મને શુદ્ધ કરો. તમે શુદ્ધ થયા માટે કંઈ દાડો વળે નહીં. તમે મને બગાડ્યો છે એટલે મને શુદ્ધ કરો અને છૂટા થાવ, તો જ્ઞાને કરીને શુદ્ધ થાવ.
એટલે આત્માની જાગૃતિ જોઈએ.
બસ, પછી આ મોજ કરી તોય પેલા છૂટ્યા ને પોતે છૂટ્યા. ખાતા ખાતા ખાનારો મોજથી ખાય છે એવું જાણે તો ખાનાર છૂટો અને પોતે છૂટો.
જાણવું સમજવું.
જાણવું અને સમજવું, આ બેનો ભેદ હજુ બરાબર ઊંડાણમાં સમજાતો નથી.
જાણવું એટલે ડિસિઝન થઈ ગયું, અને સમજવું એટલે અનડિસાઇડેડ. એ જાણ્યું બંને, પણ આ અનડિસાઇડેડ જાણ્યું અને પેલું ડિસાઇડેડ જાણ્યું, એટલે અનડિસાઇડેડ જાણ્યું એનું નામ સમજવું.
સદાય શુદ્ધ જ જાણનારું.
અનંતાજ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એટલે શું?
હવે આનો અર્થ જગતમાં કોઈને સમજણ પડે નહીં. આ તો જે આત્માના અનુભવમાં રહેતા હોય તે જ સમજે, અને એ સમજાવી શકે ખરા, પણ લોકોને ના સમજણ પડે. જેને સમજણ પડે એ બીજાને સમજાવી શકે. હવે જ્ઞેય એટલે શું? કે જાણવા જેવી વસ્તુઓ, અને જાણનાર એ જ્ઞાતા કહેવાય. આત્મા છૂટો પડ્યા પછી એ જ્ઞાતા કહેવાય, અને આ વિનાશી ચીજો બધી દેખાય છે એ જ્ઞેય કહેવાય. વિનાશી બહાર દેખાય અને અંદર અવિનાશી દેખાય, બધું દેખાય જેને. અંદર એ બધા બહુ જ્ઞેયો છે, પણ બહારના લોકોને તો ઇન્દ્રિય જ્ઞાન પૂરતું જ સમજણ પડે. મનનું ને આંખનું ને બુદ્ધિનું એટલી સમજણ પડે, એથી આગળનો ભાગ સમજણ પડે નહીં. હવે એમાં જાણવામાં જે પરિણમેલી અવસ્થા હોય આત્માની, તે કંઈ આત્માને ડાઘ પડતો નથી એવું કહેવા માગે છે. અનંતાજ્ઞેયોને જાણવામાં પરિણમેલી હોય પણ તેથી કંઈ આત્માને ડાઘ પડતો નથી. આ કેરી હોય તે જુએ, એને જ્ઞાન ફરી વળે, ચોગરદમનું અજવાળું ફરી વળે, પણ કેરી ખસેડી લો એટલે પાછું કંઈ નહીં, એ હોય ત્યાં સુધી દેખાય. આ હું અહીં બેઠો છું ને, મને જ્ઞેયમાં બધું દેખાય, તેથી કંઈ મને ચોંટે નહીં આ. અને સંસારીઓને ચોંટે, એમને તો જો કંઈ જીભને સ્વાદ આવે એવું હોય તો મનમાં ઈચ્છા થાય, અગર તો બીજું હોય ત્યારે ગુસ્સો આવે. સમજાયું તમને?
હા, સમજાયું.
એટલે જ્ઞેયને જાણવામાં પરિણમે તોય સંપૂર્ણ શુદ્ધ છે.
કિંમત આત્મા ભાવે વર્ત્યાને.
હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી જુદો છે એ બધું જાણ્યું તમે, અને પછી અનુભવ્યો, જોયો, જાણ્યો ને અનુભવ્યો. તે જોયો એ અનુભવ કહેવાય. એટલે જોયો, જાણ્યો ને અનુભવ્યો પછી કશું રહ્યું નહીં. એ ત્રણેય પદ હાથમાં આવી ગયા. ક્રમિક માર્ગમાં તો એક જ પદ આવે કે જાણ્યો, એટલું જ હોય.
સુણેલું તો બરાબર, જાણેલું પણ બરાબર, પણ જોવાનું તો બહુ ભારે લાગે.
એ જોવાનું એ શું છે? તમને આત્માનો અનુભવ થાય છે ને, એ અનુભવ તો પહેલે દાડેથી જ થાય છે. ત્યારે તો તમે ત્યાં રહો, નહીં તો રહે કે? અનુભવ પહેલે દાડેથી થાય છે. પછી કંઈક અડચણ આવી કે તમે જાણો કે આ નોય મારું સ્વરૂપ,
આ મારું નથી એમ થાય તો પણ ત્યાં પકડાઈ જાય.
તેનો વાંધો નથી. તે કોણ પકડાય?
આપણે જાણીએ કે આ વસ્તુ ખોટી થઈ છે, ના કરવી જોઈએ, તો પણ થઈ જાય.
એ ચંદુભાઈ કરે ને, આપણે ક્યાં કરીએ? એ ચંદુભાઈ પકડાઈ જાય, કારણ કે ચંદુભાઈએ કર્યું છે એટલે પકડાઈ જાય ને. એટલે ચંદુભાઈને કહીએ કે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું? માટે પ્રતિક્રમણ કરો, અને એ ચંદુભાઈ પકડાઈ જાય. તમે તો ના પકડાવ ને, આત્મા થયા પછી પકડાય નહીં.
હવે છૂટું લાગે, પ્રતિષ્ઠિત આત્મા છૂટો લાગે, અને તમે કહેતા હતા ને એનો બરડો થા બળવાનો, તે જ પ્રમાણે એને જોવાનો.
હા, બસ બીજું કશું નથી. ત્યાં આગળ સારા ખોટાની કિંમત જ નથી. ત્યાં તો આપણો શું ભાવ છે, શુદ્ધાત્મા ભાવે છો કે શું છો, એની સાથે કિંમત છે.
સહિયારી માન્યતાનો ગુનો.
આપણે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલીએ છીએ, કહેવાનો શા માટે હેતુ? કોઈ પણ દશા થાય એમાં અશુદ્ધ છો જ નહીં તમે, કારણ કે તમે ખરેખર આ છો, પેલા નથી તમે. વચ્ચે જે અહંકારની ચોંટેલી સાંકળ હતી તે તૂટી ગઈ, હવે એ જુદું છે. પણ તમે તમારી માથે સ્વીકારી લો તો એ ગુનો કહેવાય. જુદા હો છો અને પારકું દેવું લઈ લો છો, એ જાણે આપણે આ જ સહિયારું છે. એવું જુદા હોઈએ ને છતાંય પારકું લઈએ એવું ચાલે નહીં ને. હવે
પર પરિણામ સામે સ્વજાગૃતિ.
કેટલાક તો મારું સ્વરૂપ ન હોય કહે છે, એટલે બધું હડહડાટ ઉડી જાય છે. કોઈક દાડો મેં ગોટાળો, કંઈક ઊંધું થઈને આવે ને મારું સ્વરૂપ ન હોય એમ કહે તો ઉડી જાય, કારણ કે એ હોમ ડિપાર્ટમેન્ટનું ન હોય, એ બધું ફોરેનનું. હોમ ડિપાર્ટમેન્ટમાં તકલાદી વસ્તુ જ નથી ને, પરમેનન્ટ વસ્તુઓ જ છે બધી. આ કાંઈ બધી તકલાદી કહેવાય?
અને બધી સંયોગને આધીન છે.
હા, સંયોગને આધીન પાછી, અને સંયોગો વિયોગી સ્વભાવના છે, એટલે તમારે ધક્કો નહીં મારવો પડે. અહીં આવીને બેઠા તો આ ક્યારે ઉઠશે ને એવું બધું વિચારવાની જરૂર નથી.
એ જવાનો જ છે,
એનો સ્વભાવ જ વિયોગી છે, નહીં તો ગઢભાંજ થયા કરે ને. પણ સંયોગો વિયોગી સ્વભાવના જ છે, એટલે બે દાડા રહેશે કે ત્રણ દાડા, પણ ચોથે દાડે જશે. અને નહીં તોય તું માથાકૂટ કરીશ તોય એ ચાર દાડા જ છે, અને છે વિયોગી સ્વભાવના. માટે નિરાંતે સૂઈ જા, વિયોગ થવાનો છે એ ચોક્કસ છે.
સંજોગોમાં જે હાલી જવાય છે એ શું હશે?
હાલી જાય તો તે શરીર જ ને. ચંદુભાઈ તો હંમેશા હાલે જ ને.
એનું કંઈ ને કંઈ પરિણામ તો આવે ને?
પરિણામ તો બધું આવે જ ને, એને આપણે જોયા કરવાનું. આપણે કહીએ કે મારી ખોટ તો વળગે, ને મારો નફો કહીએ તો એ વળગે. છે જ નહીં આપણું આમાં કશું. આ તો ભ્રાંતિથી માની લીધું છે, ખાલી રોંગ બિલીફો જ છે.
જ્ઞાન લીધા પછીનું જે ગલન છે એ જોયા કરવાનું કે એને વેગ આપવા માટે કંઈક કરવું?
વેગ આપનાર કોણ? કરતા ઉડી ગયો પછી વેગ આપનાર કોણ?
તો એની મેળે થવા જ દેવાનું?
આપણે જે થાય છે એ જોયા જ કરવાનું. જે આપણે પૂરણ કર્યું હતું એ હવે એનું ફળ આપી અને ગલન થશે. કડવું હશે તો કડવું અને મીઠું હશે તો મીઠું ફળ આપીને ગલન થાય તે આપણે જોયા કરવાનું. વેગનો કશો ડખો જ નહીં કરવાનો. ચંદુભાઈ શું કરે છે એ જ તમારે જોયા કરવાનું. મનમાં જે વિચારો આવે છે એ બધા જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. હવે આ સીધા સાયન્સમાં જો સહેજ ભૂલ ખાય તો માર પડી જાય એવું છે. એટલે કશું ફેરફાર થઈ જાય તો મારી પાસે આવજો, હું ફરી ઓપરેશન કરી આપીશ. અણસમજણથી ફેરફાર થઈ જવાનો સંભવ ખરો ને?
ભૂલ કઈ? આપણે આપણું જ્ઞાતાપણું છોડી દઈએ એ ભૂલ?
જ્ઞાતાપણું છોડાય જ નહીં. જ્ઞાતાપણું જ આપણો સ્વભાવ છે ને, અને જ્ઞેય તો નિરંતર હોય છે જ. આ જે મન છે ને તે ઠેઠ આયુષ્ય પૂરું થતા સુધી એ ફિલ્મ દેખાડ્યા જ કરશે અને આપણે જોયા કરીએ. એ સિનેમાની પટ્ટી બંધ થઈ જાય તો આપણે જ્ઞાતા કેવી રીતે રહીએ? જ્ઞેય ના હોય તો જ્ઞાતા ઉડી જાય, પણ જ્ઞાતા ઉડે નહીં. એટલે આ મન બધું જ્ઞેય છે એ તો ઠેઠ સુધી ફિલ્મ દેખાડશે.
ડિસ્ચાર્જ ફોર્સમાં ઢસડાય ત્યાં.
એ જે અભિપ્રાયો આવે છે અને એ મનની ગ્રંથિઓ બૂમા બૂમ કરે છે તે વખતે આપણે એના પ્રવાહમાં ખેંચાઈ જવાય છે ને?
ખેંચાઈ જવાય છે તેટલું ખબર પડે ને. એવું છે, હું એક ફેરો 16-17 વર્ષનો હતો ત્યારે ટ્રેન માટે પ્લેટફોર્મ ઉપર ઊભો રહેલો અને ગાડી આવી તે મને હું આ ફરતો લાગ્યો. અરે હું ઢસડાયો આ તો કહ્યું. એમ અભિપ્રાયો આવે ત્યારે હું ઢસડાયો એવું લાગે, એ એટલી નબળાઈ આપણી. એટલે ફરી ફરી વારે ઘડીએ નક્કી કરવું જોઈએ કે હું ઢસડાતો નથી, આ ગાડી જાય છે. આ સમજાય તો પછી એવું કંઈ થતું નથી. અમારે હજુએ એક તો એવું થયા જ કરે છે. હું ગાડીમાં જ્યારે બેસું છું ને ત્યારે દિશા મને જડતી નથી. પછી તે આટલી ઉંમર થઈ તોય મને હજુ દિશા જડતી નથી. મને લાગે કે આની પાછળ થિયરી શું છે. નહીં તો દરેકની થિયરી હું ખોળી કાઢું, પણ આટલી તો હજુ મને સોલ્વ નથી થતી કે ગાડી આમથી ફરીને આ બાજુ ગઈ ને તે પછી દિશા મને જડે. એ રામ તારી માયા. નાનપણમાંથી આ એક ખૂંચ્યા કરે કે કોઈ દાડો ગાડીમાં બેઠો અને પછી ગાડી આમથી આમ ફરી એટલે હું જોઉં ખરો કે આ બાજુ કઈ દિશામાં પડે છે, અને હું જે માનું કે આ દિશા છે એ બધી ખોટી નીકળે પાછી. એ અત્યાર સુધી, આ 72 વર્ષ સુધી હજુ એનું એ જ છે. આ તો બધું ડિસ્ચાર્જ છે. આપણે કોઠીમાં હિંગનો પાસ બધો ભર્યો હોય, હિંગને ગરમ કરીને એનો પાસ જ કોઠીમાં દબાણપૂર્વક ભર ભર કર્યો, પછી એ કોઠીને અહીં લાવીને છોડીએ તો? પછી કોઈ પૂછે કે આ હિંગ કોઈ બાળે છે ત્યારે શું કહેશે? કે ના બા, હિંગ બાળ્યાનો વખત તો ગયો, પણ આ તો એનો પાસ ભરેલો છે તે છોડે છે. તે ક્યાં સુધી ચાલે? ને કોઠી પૂરી થઈ ગઈ કે ખલાસ થઈ જાય? એના જેવું આ બધું ડિસ્ચાર્જ હવે રહ્યું છે. તે કોઈક કહેશે, આજે રાતે તો અમારે બહુ ફૂટ્યું તું. તે હું શું કહું? કે તારી કોઠી વહેલી ખાલી થઈ જશે. ને કોક કહેશે, ધીમે ધીમે થાય એવું કરો ને. અલ્યા, ધીમે ધીમે કરશો તો વધારે વર્ષ ચાલશે. એટલું આપણે ઉતાવળે ફૂટે તો ખુશ થવું કે વહેલા પાર આવી ગયો, અને ધીમે ધીમે હોય તો એ હેલ્પફુલ છે, અને ઉતાવળે આવે તો પેલું સમજી જવાનું કે વહેલું ઉકેલ આવી જશે. એટલે આપણે તો આમ તેમ કરીને બધું એડજસ્ટમેન્ટ કરી લેવાનું.
ઇફેક્ટ માત્ર પારકી.
આ બધી પૂદગલની અસર છે જે સહેજ પણ આપણા આનંદને નિરાંતને હલાવે તો એ પૂદગલની અસર છે. ઇફેક્ટ પોતા ઉપર લઈ લીધી છે કે મને થયું આ. હવે પૂદગલની ઇફેક્ટ થાય છે તે આપણે માથે લઈએ તે શું કામનું? પૂદગલ તો ઇફેક્ટિવ સ્વભાવનું છે. એ બે જાતની ઇફેક્ટો આપે, એક શાતા આપે ને બીજું અશાતા આપે. એ કાયમને માટે બે ઇફેક્ટને આપણે ના અડવા દઈએ. શાતાય ના અડવા દે, અશાતાય ના અડવા દે, એ આપણો સ્વભાવ.
અનુભવમાં આવવા માટે
ધારો કે પૂદગલને સુખ અને દુઃખની ઇફેક્ટ થતી હોય અને આપણે એને જોતા હોય તો એ અનુભવથી જુદા કહેવાય કે શબ્દથી જુદા કહેવાય?
અનુભવથી.
દુઃખની અસર મોઢા ઉપર આવી જાય છે એનો અર્થ એમ થયો કે સમજણમાં છે પણ અનુભવમાં નથી, એ બરાબર?
સમજણમાં છે પણ જ્ઞાનમાં પૂરું નથી. સમજણ પાકી બેઠી છે પણ એવો અનુભવ થયો નથી. એક ફેરો અનુભવ થાય એટલે એ ઓળંગી જાય, એ પછી કાયમનું થઈ જાય.
આવી સમજને અનુભવમાં લાવવા માટે શું કરવું?
એ તો જાગૃતિનું કામ છે. જેટલી જાગૃતિ વધીને તેટલું અનુભવમાં લાવે. આ જ્ઞાન તો આપેલું છે પણ જેટલી આજ્ઞા પાડો એ આજ્ઞા જ અનુભવમાં લાવે એવી છે. આપણે ધ્યેય રાખવો કે જ્યારે ત્યારે આવું થવું છે. એ નક્કી કર્યું હોય તો એ બાજુ પુષોન થયા કરે.
આજ્ઞા પાડવાનો નિશ્ચય.
આજ્ઞા પાડવાની શક્તિ જ માંગ્યા કરવાની તો જ આજ્ઞામાં રહેવાય.
નિર્બળતા હોય તો શક્તિ માગવી ખરી, પણ પોતાની ઈચ્છા હોય તો કામમાં ચાલશે. પોતાની ભાવના મજબૂત જોઈશે ને. મારે દેશમાં જવું છે એ નિશ્ચય તો જોઈશે ને. અને પછી આપ આશીર્વાદ આપો કહેવું તો પછી પહોંચી જવાય.
ભાવના પરિણમે જાગૃતિ.
દરરોજ ઉઠી અને નિશ્ચય કરે કે આજે તો બધા માણસો મળે રસ્તામાં, બધાને શુદ્ધાત્મા જોઈને નમસ્કાર કરવા છે. એવો નિશ્ચય કરે સવારમાં. પછી બહાર જાય તો શુદ્ધાત્મા બધામાં જોતા નથી, કામ પર લાગી જાય છે. તો એવો ટાઈમ આવશે કે જ્યારે બધામાં શુદ્ધાત્મા જ જોશે.
હા, એવો ટાઈમ આવશે. એ ભાવના કર્યા કરીએ પણ ભાવના જ ના કરીએ તો એ ટાઈમ આવે જ નહીં ને. આપણે કહીએ મારે અમેરિકા જવું છે પણ ના જવાયું. પહેલી વખત ના જવાયું, પછી બીજી વખત ના જવાયું, પછી ત્રીજી વખતે જવાય. એ ભાવના ભાવી તે એક દાડો જવાશે. જય સચ્ચિદાનંદ.